नमः समहिषाराय स्वाहा च पार्वती आ समहिषा जी परमगम शास्त्र छे आजथी 2000 वर्ष पहेला कुंकुंड आचार्य भगवान थया स्वदेह महावीर क्षेत्र पधार्या हता ત્યાં 8 દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને સમયસર નિયમ શાસ્ત્ર આદિ શાસ્ત્રો એનું આજે એનું આજે શ્રવણ બેલબલા એના બાહુબળી ભગવાનની જ્યાં પ્રતિમા છે એની સામેનો એક બીજો નાનો પાળ છે. ત્યાં 2300 વર્ષ પહેલા ભદ્રબાહુના સ્વામીના વખતમાં આદિનાથ ભગવાનની પ્રતિમા છે, મંદિર છે, 2300 સાલ પુરાણા. ત્યાં એ મંદિરની સામે પાળ ઉપર એક ગુફા છે, એ પણ 2300 સાલ પૂર્વની છે. ત્યાં ગુફામાં ભદ્રબાહુ સ્વામી જે શુદ્ધ કેવળી થયા છેલ્લા એમની પાદુકા ચરણ પાદુકા છે એ ગુફામાં બેસીને કુંકુંડાચાર્ય ભગવાને કહેલો સમયસર એનો જીવ નામનો અધિકાર એની તેરનો અને ગાથાનો કેવળ આત્માના લક્ષ્ય સાથે કરવામાં આવે છે. કેવળ આત્મહિત આત્માનુભવ કેમ થાય એનો આમાં ઉપાય બતાવવામાં આવ્યો છે. એ તેરની ગાથાનો ગાથા છે. ઉદય છેડ અભિગતા જીવા જીવા યુણ પાપું ચ આસવ સંવર્ધો મોકો ય સમતમ ભૂતાર્થથી સંસ્કૃત ટીકા આજથી 1000 વર્ષ પૂર્વે એક સમર્થ આચાર્ય અતિ આસન ભવ્ય ધર્માત્મા અમરચંદ્ર સુરી થઈ ગયા તેઓ શ્રી આત્મખ્યાતિ નામની ટીકાની રચના કરી છે. એનો ઢુંડારી માનવાદ આજથી 200 વર્ષ પહેલા જયપુર નિવાસી જયચંદ પંડિતજી કે જે ટોટમોલજી સાહેબની સાથે એ જ્ઞાન ગોષ્ઠી કરતા હતા તેઓ શ્રી અનુવાદ કર્યો. એનો આ ગુજરાતી અનુવાદ એનો આ શાસ્ત્ર એનું અધ્યયન ચાલે છે. એમાં ટીકાકાર આચાર્ય ભગવાને ઉપર મથાળો બાંધ્યું છે કે એ પ્રમાણે શુદ્ધ નહીંથી જાણવું તે સમ્યક તો છે એમ સૂત્રકાર ગાથામાં કહે છે. ટીકાકાર એમ કહે છે કે શુદ્ધ નહીંથી જે જાણવું એટલે કે શુદ્ધ નહીંથી શુદ્ધ આત્માને જાણવો અથવા શુદ્ધ નહીંથી નવ તત્વને જાણવો તે અનુભવ છે, એ શુદ્ધાત્માને અનુભવ છે એ સૂત્રકાર ગાથામાં કહે છે. મૂળ ગાથા એનો ગાથાનો અર્થ અનુયાદ ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રવ સંવર્ધરા બંધ અને મોક્ષ એ નવ તત્વ સંયુક્ત છે. આખા જૈન દર્શનનો સાર છે. એકલા શુદ્ધાત્માને છોડીને એકલા નવતત્વને જાણતા જાણતા અનંત કાળ લીધો, પણ નવતત્વ તેને શુદ્ધનયનો વિષય છે, પોતાર સ્વભાવ છે, એને અંતરસંગમુખ થઈને જાણતા એટલે જ અનુભવતા, એટલે કે એની પ્રતીતિ થતાં સમ્યક દર્શન થાય છે અને પ્રતીતિની સાથે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ સમ્યક જ્ઞાન નવ તત્વના સ્વરૂપને જેમ છે તેમ જાણે છે, તેથી નવ તત્વને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન કહ્યું. નવ તત્વનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન ન કહેતા, ભૂતાર્થ નહીં નવ તત્વને જાણતા, એટલે નવમાંથી એકને જાણતા અનુભવ થાય છે અને એકને જાણે છે તે નવને સમ્યક પ્રકારે એના જ્ઞાનમાં જાણે છે. માટે દ્રવ્યદૃષ્ટિની સાથે જ્ઞાન પ્રગટ થાય છે, એ નવના ભેદને જેમ છે તેમ જાણે છે. તો એ સમ્યક દર્શન થતાં એ નવના ભેદને કેમ જ્ઞાન જાણે છે, કેવી રીતે જાણે છે, એ જ્ઞાનનો સ્વભાવ પણ જાણવાનો નવને છે, પણ કેવી રીતે જાણે છે એ કોઈ અપૂર્વ કળાની વિધિ, જાણવાની વિધિ પણ આમાં અપૂર્વ બતાવે છે. ઉપાધિ તત્વ તો બતાવી દીધું, પણ જાણવાનો વિષય નવ તત્વ, એને પણ સાધક સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાનમાં કેવી રીતે જાણે છે, સ્વતંત્રપણે જાણે છે, પોતે અકર્તારીને જાણે છે, કરતા થયા વિના જાણે છે. એ તો અલૌકિક ગાથાઓની ટીકા, આત્મખ્યાતિની ટીકામાં એ વાત ખોલશે. આ તો ઉપરથી આપણે એટલો વાત વિચારી. ટીકા: આ જીવાદી નવ તત્વો ભૂતાર્થથી જાણે સમય દર્શન છે. ખૂબી તો એ છે આમાં, 11મી ગાથામાં એમ કહ્યું કે ભૂતાર્થ નહીંથી શુદ્ધાત્માને જાણતા સમય દર્શન થાય. આમાં એક વિશેષતા છે કે આ જીવ આદિ નવ તત્વો ભૂતાર્થ નહીંથી જાણે સમય દર્શન જ છે. હવે જે નવ તત્વ છે એ તો વ્યવહારી નો વિષય છે, અભૂતાર્થની નો વિષય છે, છતાં એને જીવાદી નવ તત્વો એને વ્યવહાર નહીંથી જાણે સમ્યક દર્શન છે એમ નહીં, પણ નિશ્ચય નહીંથી જાણવું, ભૂતાર્થ નહીંથી જાણે ત્યારે સમ્યક દર્શન થાય. એ નવ તત્વને ભૂતાર્થ નહીંથી કેમ જાણવા, કે નવના ભેદોને ગૌણ કરીને એમાં અન્વયરૂપ રહેલો ધ્રુવ પરમાત્મા શુદ્ધ આત્મા નવના ભેદને ગૌણ કરી, ભેદને ગૌણ કરી, અભેદને મુખ્ય કરી, અભેદમાં દ્રષ્ટિ લગાવતા અનુભવ થાય છે, ત્યારે નવને ભૂતાર્થે નવે જાણ્યા ત્યારે સમય દર્શન થયું કહેવામાં આવે છે. આમાં અન્ય મતનું ખંડન થઈ ગયું કે એકલા શુદ્ધાત્માને જાણતા સમય દર્શન થાય છે એમ આપ કહો છો, તો તેઓ નવ તત્વો તો છે નહીં, કે નવ તત્વો છે એ ભૂતાર્થી નવ તત્વમાં એ છુપાયેલી આત્મજ્યોતિને કાઢી અને અનુભવ જ્યાં થયો તો સાથે જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાન નવના ભેદને જેમ છે તેમ જાણે છે, અભેદને પણ જાણે છે, અભેદનું શ્રદ્ધાન અને નવનું જ્ઞાન એક સમયમાં પ્રગટ થાય છે. એ સર્વિકલ દશામાં આવતા એ આખો વિસ્તાર કરે છે. આદિવાદિ નવ તત્વ ભૂતાર્થથી જાણે સમય દર્શન છે એ નિયમ કયો? નિયમ કયો? નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તેને નિયમ કહેવામાં આવે છે. નવ તત્વને જાણતા સમય દર્શન થાય એમાં નિયમ રહેતો નથી, એમાં નિયમ નથી. કેમ કે નવ તત્વને તો અનેક જીવો જાણે છે, દ્રવ્યલિંગી મુનિ જાણે છે અને નામ નિક્ષેપે શ્રાવકો એ પણ જાણે છે. નવના ભેદને, નવ તત્વના ભેદને તો બધા જાણે છે, તો નવ તત્વના ભેદને જાણતા સમય દર્શન થાય છે એ નથી, એમાં અનેકાંતિક વ્યભિચાર નામનો દોષ આવે છે. નવ તત્વના જાણવા માત્રથી સમય દર્શન થતું નથી, પણ નવ તત્વમાં જે રહેલો અન્વયરૂપ શુદ્ધાત્મા, જે સામાન્ય વિશેષમાં રહેલો એક સામાન્ય તત્વ, વિશેષને ગૌણ કરી નવ પર્યાયો છે, નવ તત્વ છે એ પર્યાયો છે, વિશેષો છે, એ વિશેષો જેમાં નથી એવા શુદ્ધાત્માનો અનુભવ કરતા, એ અનુભવ કરતા સમય દર્શન થાય ત્યારે વિશેષને જાણનારું સમય જ્ઞાન પણ પ્રગટ સાથે થઈ જાય છે. એટલે નિયમ કયો? કે ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણવા, વ્યવહાર નહીંથી નવ તત્વને જાણતા સમ્યક દર્શન થતું નથી, એમાં નિયમ નથી. નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તેને નિયમ કહેવાય. નવમાંથી એકને જાણે તો સમ્યક દર્શન થાય, નવને જાણવામાં રોકાય અને નવમાંથી એકને ન કાઢે તો સમ્યક દર્શન ન થાય. સમ્યક દર્શન તો ન થાય, પણ એને વ્યવહાર જ્ઞાન પણ ન કહેવાય. એ તો નિશ્ચય જ્ઞાન પ્રગટ થાય તો એને વ્યવહાર કહેવામાં આવે છે. ખરેખર તો નવ તત્વ એ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નથી. ઉપાદાન કારણ તો એક શુદ્ધાત્મા છે અંદરમાંથી, કારણ ઉપાદાન. ક્ષણિક ઉપાદાન એ સમ્યક દર્શનનો હેતુ નથી. આ નવે ભેદ ક્ષણિક ઉપાદાન નથી, ક્ષણિક ઉપાદાન એ વ્યવહારથી નથી. એને જાણતા નિયમ નથી હોવો, અને એકને જાણતો તો નિયમથી સમ્યક દર્શન થાય થાય ને થાય ત્યારે નવનું જ્ઞાન સાથે એને થઈ જાય છે. એકનું સદાન ને નવનું જ્ઞાન, એકનું સદાન એકનું જ્ઞાન અને સાથે નવનું પણ જ્ઞાન. એકનું જ્ઞાન તે નિશ્ચય, નવનું જ્ઞાન તે વ્યવહાર. અને શ્રદ્ધા તો એકની છે, શ્રદ્ધા નામે ભેદ નથી, નિશ્ચય ને વ્યવહાર ભેદ નથી. છતાં ઉપચારથી એને નવ તત્વનું શ્રદ્ધાન પણ કહેવામાં આવે છે. ખરેખર શ્રદ્ધાની પર્યાયમાં બે ભેદ નથી, જ્ઞાનની પર્યાયમાં બે ભેદ નિશ્ચય ને વ્યવહાર પડે છે. પણ શ્રદ્ધાની પર્યાય તો એક નિર્વિકલ્પ માત્ર છે, તો એક તત્વને પકડીને બેઠી છે. બસ હું તો અખંડાનું પરમાત્મા છું, નિત્ય નિરામ. નવ તત્વના ભેદ પણ મને દેખાતા નથી, કેમ કે મારો વિષય હું નિર્વિકલ્પ છું ને, એટલે મારો વિષય નિર્વિકલ્પ છે. જ્ઞાનનો વિષય નિર્વિકલ્પ છે, પણ જ્ઞાનનો વિષય કથનચિત સવિકલ્પ પણ છે. એટલે નવના ભેદને જેમ છે તેમ જાણે છે. જ્ઞાનનો ધર્મ છે મારો ધર્મ નથી, અભેદ રહી છું, અભેદને જ ગ્રહણ કરું છું. ભેદને પણ નહીં ને, ભેદા ભેદને પણ નહીં, અભેદગ્રાહી. સમ્યક દર્શન છે શ્રદ્ધાની પર્યાય, એ કેવળ એકાંતે અભેદગ્રાહી છે. એકલા સામાન્યને વિષય કરે છે, બસ સામાન્ય વિષય બેને વિષય કરતો નથી. અને જ્ઞાન સામાન્યને ઉલમાં લેતા એ જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, પ્રમાણ જ્ઞાન. એનો બીજો ભેદ એક વ્યવહાર એ નવને જેમ છે તેમ જાણે છે. નિયમ રહેતો નથી, નિયમ ઉપર આધાર છે. નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તેને નિયમ કહેવામાં આવે છે. ભૂતાર્થનો આશ્રય જે જીવ કરે તેને નિયમથી સમ્યક દર્શન થાય થાય ને
થાય,
ચોથો કાળ હોય કે પાંચમો કાળ હોય. પણ નવ તત્વનો અવલંબન લેનારા જીવો, એકાંતે નવ તત્વનો અવલંબન લેનારા જીવો એને બિલકુલ સમ્યક દર્શન થઈ શકતું નથી. કે કેમ કે વ્યવહારની નો વિષય છે, ને વ્યવહારને ભૂતાર્થ આશ્રય કરવા યોગ નથી. આશ્રય કરવા યોગ એક છે ને જાણવા યોગ નવ છે. એકને જાણ્યા પછી નવને જાણવું તો વ્યવહાર. એકને જાણવાનું છોડીને નવને જાણે અને નવનું શુદ્ધાન કરે તો મિથ્યાત્વ નો દોષ લાગે છે એમ કળશ ટીકાકારે કહ્યું. નવના ભેદની અનુભૂતિ, નવના ભેદની અનુભૂતિ તેને મિથ્યાનુષ્ઠા કહે છે. એવા નવ તત્વનું શ્રદ્ધા અને જ્ઞાન તો અનંતવાર જીવે કહ્યું જૈન કુળમાં જન્મીને. પણ નવ તત્વમાં છુપાયેલી જે આત્મજ્યોતિ છે એ શુદ્ધ નહીં વળે બહાર કાઢવી જોઈએ અંતર્મુખ થઈને. અભેદ સામાન્ય ને વિશેષમાં રહેલો છે. સામાન્ય વિશેષની બહાર નથી તે વિશેષ થતો નથી. વિશેષમાં રહેવા છતાં એ વિશેષ સામાન્ય થતું નથી. છે વિશેષમાં પણ વિશેષ રૂપ નથી થતો. છે વિશેષમાં સામાન્ય નવ તત્વમાં પણ નવ તત્વ રૂપે આત્મા થતો નથી. એવો એક રૂપ ભગવાન આત્મા જ્ઞાયક જ્ઞાનાનંદ પરમાત્મા તે હું છું એમ અંતર સન્મુખ થઈ અને અભેદનો અનુભવ કરવો તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. સમ્યક દર્શન થતા ભેદને જાણનારું જ્ઞાન પણ એક નવું પ્રગટ, અનંત કાળથી નહીં પ્રગટ થયેલું એવું ભેદને જાણનારું સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. ખરેખર મિથ્યા જ્ઞાન એ સમ્યક પ્રકારે ભેદને પણ જાણતું નથી, કેમ કે સમ્યક જ્ઞાન અભેદને જાણીને ભેદને જાણે છે. એટલે ભેદને જાણે છે તેથી પર્યાય નથી થતી નથી, પણ શુદ્ધ ઉપયોગ થયેલો જાય છે એ પણ દોષ છે. વ્યવહારને જાણેલો પ્રયોજનવાન સવિકલ્પ દશા છે. પ્રેતો નિયમની વાત કરે છે. જે કોઈ આત્મા અત્યાર સુધી સમ્યક દ્રષ્ટિ થયા અને ચારિત્ર દશા પ્રગટ કરીને શ્રી પરમાત્મા થયા તેને શુદ્ધાત્માનું અવલંબન લેતા જ સમ્યક દર્શન થાય છે. નવનું અવલંબન લેવા જેવું નથી, અને નવને જાણવામાં રોકાવા જેવું પણ નથી. એ નવ તત્વ સામાન્યમાં વિશેષનો અભાવ છે, તેથી સામાન્ય તત્વ કરતા છે અને વિશેષનો કરતા નથી. ખરેખર વિશેષનો જ્ઞાતા પણ નથી, એ તો સામાન્યનો જ્ઞાતા જ્યારે થાય છે ત્યારે નિર્વિકલ્પ અનુભવ થઈ જાય છે, અને નિર્વિકલ્પ અનુભવ સદુપયોગમાં થાય અને સદુપયોગમાં સમ્યક દર્શનનો જન્મ થાય. સવિકલ્પમાં ત્રણ કાળમાં સમ્યક દર્શન પ્રગટ થતું નથી. ચોખ્ખી નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા છે, એકાંતિક. એમાં કથનચિત નથી, કથનચિત આમાં નામાં હા એક છે. નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ થયા પછી સવિકલ્પ દશામાં સમ્યક દર્શન રહે છે, સમ્યક દર્શન છૂટતું નથી. ધ્યાન રાખવા જેવી વાત છે કે માનો કે નિર્વિકલ્પ ધ્યાનમાં આવીને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું પછી સવિકલ્પ દશા તો તરત જ આવે છે, લાંબો ટાઈમ અંદર જવાતું નથી, દેવાતું નથી. પણ સવિકલ્પ દશામાં પણ પ્રતીતિ છૂટતી નથી. જે જાણવામાં આવ્યો ને જાણેલાની પ્રતીતિ થઈ કે હું નાયક છું, જ્ઞાતા છું, કેવળ એ કદાચ સ્વપ્નમાં પણ એને હું કરતા છું અને નિશ્ચય પરનો જ્ઞાતા છું એમ કદી પણ આવતું નથી. એવી સ્થિતિ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં થાય તમે દર્શન, સવિકલ્પ દશા આવે સવિકલ્પ દર્શન જાય નહીં. પણ સવિકલ્પ દશામાં થાય નહીં, નિર્વિકલ્પ દશામાં થાય અને સવિકલ્પ દશામાં જાય નહીં અને સવિકલ્પ દશામાં થાય નહીં. સવિકલ્પમાં સમ્યક દર્શન નો જન્મ થાય નહીં તો નિર્વિકલ્પ ધ્યાનમાં થાય. એ તો અંતર્ભૂત થયો ને જ્યાં એ નાયક ની દ્રષ્ટિ થઈ ત્યાં એ વિકલ્પ માત્ર વિલીપ પામે છે અને અનુભવ થાય છે, પછી રહેવાતું નથી. એટલે સવિકલ્પ દશા આવે છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ પણ આવે, શાસ્ત્રનો સ્વાધ્યાયનો વિચાર આવે, નવ તત્વના ભેદને જાણવાનું જ્ઞાન પણ કામ કરતો હોય, પણ દ્રષ્ટિ ખસતી નથી. હું કોણ છું એ તો હું તો જ્ઞાયક જ છું, બસ હું પણ થાય પોતે
સવિકલ્પ દશામાં થાય નહીં, સવિકલ્પ દશામાં જાય
નહીં.
એવું
નિર્વિકલ્પમાં થાય ને સવિકલ્પમાં જાય નહીં એનું સમ્યક દર્શન છે. પ્રતિથી જાય કે પ્રભુ ઉપરથી આપ જોજો, અમે આપની ગુફામાં બેઠા છીએ, અમે દ્રષ્ટિ વરસાવજો મારા પ્રભુ. શ્રી ભગવાન સિદ્ધાલયમાં આપ બેઠા છો, ભલે સ્વર્ગમાં કદાચ હો આપ, અહીંથી સીધા ન જાઓ તો સ્વર્ગમાંથી પણ અમારા ઉપર નજર કરજો. આપની ગુફામાં અમે આત્માનું લક્ષ્ય રાખીને ઉર્ધ્વપણે આત્મા છે, બસ બીજું કાંઈ અમારે જોતું નથી. આ જગતમાં
એને પણ સવિકલ્પ દશામાં ગયા
નહીં, ગયા એ જ ગુફામાં. ઓ એ ગુફામાં સવિકલ્પ દશામાં આ ગયા, બધા નહીં ગયા. નિર્વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ અને સવિકલ્પ મે જાતા નહીં. બોલો, સવિકલ્પ માં જાય નહીં,
સવિકલ્પ માં આવે નહીં,
આવે પણ નહીં. ઉત્પત્તિ સવિકલ્પ માં નતા, એની ઉત્પત્તિ નો કાળ તો નિર્વિકલ્પ ધ્યાન છે.
સવિકલ્પ મે ન થાય પણ મિશ્ર માં તો થાય. મિશ્ર
બિલકુલ નહીં, બિલકુલ મિશ્ર અવસ્થા નહીં, નિર્વિકલ્પ છે ધ્યાન. 33 વર્ષ પહેલા એક ત્યાગી ને પૂછ્યું હતું કે જયારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ ઉપસમને પામે છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પામે કે સવિકલ્પમાં, કે ભૈયા મિશ્ર અવસ્થા હૈ ઉસ ટાઈમ. કઈ ખબર નહીં, આ તો કોઈ યોગ્યતાનો વિષય છે ના, કોઈ પંડિતાઈનો વિષય કે ઇન્દ્રિય જ્ઞાનના ક્ષોભનો વિષય નથી, આ તો અંતરનો વિષય છે. અને એ અનુભવી પુરુષના શાસ્ત્રો છે, અનુભવીમાં નિમિત્ત થાય છે. બસ આ જીવાદી નો તત્વો ભૂતાર્થ નહીં જાણે, ભૂતાર્થ નહીં જાણ્યા પણ ભૂતાત્મયથી નવ તત્વને જાણ્યા નથી. તો કહે છે જાણે સમ્યક દર્શન જ છે, સમ્યક જ્ઞાન ના લખતા સમ્યક દર્શન લખ્યું છે. તારી પાસે શું લખ્યું? આ દિવાદીનો તત્વો ભૂતાત્મયથી જાણે, સમ્યક જ્ઞાન નથી લખ્યું, સમ્યક દર્શન થાય છે એમ કે છે. પછી સમ્યક દર્શનની સાથે ભલે સમ્યક જ્ઞાન થાય, પણ આ ગાથા સમ્યક દર્શનની છે. જે વિજ્ઞાનની ગાથા સમ્યક દર્શનની છે, એમ આ ગાથા પણ સમ્યક દર્શનની છે. ચૌદમી ગાથા પણ સમ્યક દર્શનની છે, પંદરમી ગાથા સમ્યક જ્ઞાનની છે, અને સોળ સત્તર ગાથા સમ્યક ચારિત્રની છે. આ સમ્યક દર્શનની ગાથા છે. ભૂતાર્થ નહીં થી જાણ્યો ને એને આત્માને. ભૂતાર્થની નો વિષય નવ નથી, એ તો ભૂતાર્થની નો વિષય છે. તો એકને જાણ્યો, એકને જાણ્યો તો સમ્યક દર્શન થયું એમ. જાણેલાની પ્રતીતિ થઈ ગઈ એમ કે છે. એમાંથી નીકળે છે, જાણેલાનું સિદ્ધાંત થયું એમ. પણ ભૂતાર્થ નહીં જાણ્યા, એ કરો છે ગુણ.
કેસી બાત હે ના, પહેલે તો લિખા જીવાદી નવ તત્વ, પછી કે ભૂતાર્થ ને છે જાણના. ભૂતાર્થ ને છે જાણો હોય સમ્યક દર્શન. નવ તત્વ હે વે ભૂતાત્મને કા વિષય નહીં
હે.
ભૂતાત્મને કા વિષય તો આત્મા
હે. આત્મા હે
તો ભૂતાત્મને સે આત્મા કો જાણા વો સમ્યક દર્શન હે. એસા નહીં લિખા,
નહીં લિખા.
ભૂતાત્મને સે નવ તત્વ કો જાણા વો સમ્યક.
હા, યાને નવ મે સે એક કો જાણા,
એક કો જાણા,
એક કો જાણા. ઓ મર્મ હે,
ઓ મર્મ હે.
યાને નવ વિશેષ રખા, બગર વિશેષ મે સામાન્ય કો નિકાલ લિયા. વિશેષ મે હે સામાન્ય, વિશેષ રખા, મગર વિશેષ કી અસ્થિ મેરે મે નાસ્તિ. એસી વાલી અસ્થિ, ઇસકા નામ
મસ્તિ,
ઇસમે મસ્તિ,
ઇસકી મસ્તિ, ઇસકા નામ અનુભૂતિ.
યે અનુભૂતિ છે.
હા, અનુભૂતિ છે.
બહુ સરસ. નવ તત્વની
અસ્થિ મારામાં નાસ્તિ, એવી મારી અસ્થિ, એની જે ભક્તિ, એનું નામ સમ્યક દર્શન છે. એ અલૌકિક ગાથા. જ્ઞાન તો ઘણા ને હોય તો સમ્યક દર્શન તો નથી, નિયમ કર્યો. પણ નવ માંથી એક ને જાણે એને સમ્યક દર્શન થાય, થાય ને એમાં નિયમ છે. નિર્બાધ હેતુ થી સિદ્ધ થાય તેને નિયમ કહેવાય. એમાં બાધા ના આવે ભાઈ. નવને જાણતા તો બાધા આવી. એ કે છે કે નવને જાણે તો પર્યાય નથી છે. છેલ્લી ત્રણ લીટી હે, આપણે ક્યાં ઉતાવળ છે? આપણે શાંતિથી કાર્ય કરવાનું છે. હા, એક ગાથા કદી બે થી ચાર થી આઠ થી આગળ આપણે શું કામ છે? ગાથા અલગવી છે ક્યાં? તો આપણે આત્માને હલાવો છે. વસ્તુ તો દ્રવ્ય છે, ત્રણ લીટી ઉપર ચાર લીટી ઉપર વસ્તુ તો દ્રવ્ય છે, ને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. બારનાની ભાવ સાથે છૂટેલી કોઈ નહીં. તથા નૈમિત્તિક નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. માટે શુદ્ધ નહીં થી જીવને જાણવાથી જો સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ શકે છે. ઓલા ભૂતાર્થ ની ત્યાં શુદ્ધ નહીં, બરાબર. હવે જો ખૂબી તો એ છે, ત્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નહીં થી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ મીઠા દ્રષ્ટિ છે. કેટલું સ્પષ્ટ છે. નવ તત્વને જાણ્યા અનંતવાર, અનંતવાર જાણ્યા નવ તત્વને, પણ એકને ન જાણ્યો. હા, એકને જાણતા નવનું જ્ઞાન થાય છે, એટલે સાથે નવ તત્વને જાણવાનું લાડે લઈ લીધું અને મત તો ખંડન કરી નાખ્યું. કે તમે એક ભૂતાર્થને આશ્રય સમય દર્શન થાય, અમે કહીએ છીએ કે ભૂતાર્થને આશ્રય સમય દર્શન થાય, પર્યાય નો અભાવ છે આત્મામાં કે નહીં, પર્યાય નો અભાવ હોવા છતાં પર્યાય નું જ્ઞાન થાય છે, પર્યાય નો અભાવ હોવા છતાં દ્રવ્ય દ્રષ્ટિ થતા પર્યાય નું જ્ઞાન થાય છે. માટે આ ગાથા અન્ય વર્ત નું ખંડન કરી નાખે છે. દૌતત્વ ને જે માનતા નથી ને, આ બંધ મોક્ષ ને માનતા નથી, ઉડાડે છે, જાણવા માટે ઉડાડે છે. ના, જ્ઞાન સમય જ્ઞાન માં ગણાય છે, નવું મિથ્યા જ્ઞાન માં નવું નથી જણાતા. મિથ્યા જ્ઞાન નો વિષય નવું નથી, સમય જ્ઞાન નો વિષય છે, અનુભવી નો વિષય છે. આ અનુભવ થયા પછી ની વાત કરશે, થવા એવું થાય છે. કોણ કહે છે? જ્ઞાની આત્મા જાણો એ કહે છે.